તારીખ 11/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 755 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 356
પ્રાણી માત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઈચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, આ અભિપ્રાય બધા જગતના પ્રાણી માત્ર વ્યક્ત ઈચ્છા એટલે પોતાને ખબર નથી, છતાં એમ જ ઈચ્છે છે. વ્યક્ત ઈચ્છા એટલે એ ઈચ્છાની પોતાને ખબર છે કે મારે દુઃખ ન જોઈએ અને સર્વથા મને સુખ જોઈએ. આ વિષયમાં સમાધાનની વિશેષતા એ છે કે દુઃખના પ્રકાર અનેક હોવા છતાં, અનંત પ્રકારના દુઃખ હોવા છતાં, એનો ઉપાય એક જ પ્રકારે છે. દુઃખ મટાડવાનો, અનંત દુઃખ મટાડવાનો ઉપાય એક પ્રકારે છે. ઉપાયમાં બે પ્રકાર એ વિશેષતા છે ઉપાયની, અને એ સુગમતા છે. એ ઉપાય પ્રાપ્ત થવો જોઈએ, સમજમાં આવવો જોઈએ અને ગ્રહણ થવો જોઈએ. સમજવામાં તો એવું છે કે પરલક્ષી જ્ઞાનમાં સમજવાની શક્તિ હોવાથી સમજવાનું બની શકે છે, પણ ગ્રહણ થવું તે બીજી વાત છે, સમજવું તે બીજી વાત છે. પ્રયત્નો પણ એ જ અર્થે, એટલે દુઃખનો અભાવ કરવો એ જ અર્થે પ્રાણી માત્રનો પ્રયત્ન છે. છતાં તે દુઃખ શા માટે મળતું નથી એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનો અને દુષ્કાળે ઉત્પન્ન થયો હતો. વર્તમાન કાળે પણ ઘણા ઘણા વિચારવાનો અને એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ભવિષ્યકાળે પણ ઘણા ઘણા વિચારવાનો અને એ પ્રશ્ન ઉત્પન્ન થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનું તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત. કોઈને એનો પત્તો નથી લાગતો, જગતના દુઃખ મટતા જ નથી, માટે એ વાત પડતી મૂકો. દુઃખ એ અનિવાર્ય અનિષ્ટ છે, ન નિવારી શકાય એવું અનિષ્ટ છે એમ માનીને નિરાશ થવા જેવું નથી. અનંત અનંત જીવોને આ સમસ્યા નડી છે, એમાંથી અનંત જીવોને એનું સમાધાન પણ પ્રાપ્ત થયું છે. વર્તમાન કાળે પણ જે જે વિચારવાનું યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂપ ફળને પામે છે, એટલે દુઃખથી મુક્ત થાય છે. અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. આ વાત પોતે પોતાના અનુભવથી સ્પષ્ટ કરી નાખે છે. અત્યારે પણ આમ થાય છે, દુઃખથી મુક્ત થઈ શકાય છે, ભવિષ્યકાળે પણ દુઃખથી મુક્ત થઈ શકાશે એમાં મને કોઈ સંશય લાગતો નથી. વિશેષ વાત કરે છે કે શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત તો બધાને ઔષધિ જેને જેને મળત એને શરીરનું દુઃખ જ ન થાત. અથવા કોઈ એવી ઔષધિ વાપરવામાં આવત કે જેને લઈને દર્દની શરીરની પીડા ઉત્પન્ન જ ન થાય, એને પ્રિવેન્ટિવ ડ્રગ કહે છે. આગળથી પાળ બાંધવાની, રોગ ઉત્પન્ન ન થાય એના માટેની દવા. જો એ બધી દવાઓ અને ઔષધિઓ જો કામમાં આવતી હોત તો કોઈને પીડા કે દુઃખ થાત જ નહીં, તો આ જગતમાં દવાખાના જ ન હતું. પણ એવું બનતું નથી. એ દવા એ રોગને આવતો રોકવા માટે છે, એ દવા લીધા પછી તરત જ એ રોગની ઉત્પત્તિ થવાનો સંભવ છે. કેમ કે બીજા સમયે એ પરમાણુ સ્વતંત્ર છે, તો કે પ્રત્યેક સમયે સ્વતંત્ર છે. એટલે જો ઔષધિથી શરીરનું તો એ જ પ્રકાર જગતમાં એટલો બધો ચાલતો હોત કે કોઈને શરીરના દુઃખ ઉત્પન્ન ન થાય. પણ એટલા બધા શરીરના દુઃખ ઉત્પન્ન થાય છે કે એનો પણ હિસાબ કિતાબ કરી રહી શકે એવું અત્યારે નથી. મનનું દુઃખ ધનાદિ મળવાથી જતું હોત, મનનું દુઃખ છે ને છે ઈચ્છિત વસ્તુની અપ્રાપ્તિથી મનનું દુઃખ છે. પોતે જેમ ઈચ્છે છે એમ ન થાય, એમ ન બને, એવું પ્રાપ્ત ન થાય તો જીવને મનમાં દુઃખ થાય છે, આકુલતા થાય છે. એ જો ધનાદિ એટલે ઈચ્છિત પદાર્થો મળતા અથવા પોતાની ઈચ્છા પ્રમાણે બનતા જો બની જતો હોત તો પણ કોઈ દુઃખી ન થાત. પણ એવું પણ જોવામાં આવતું નથી, ઈચ્છા અનુસાર બને અને છતાં પાછો જીવ દુઃખી હોય. એવા માણસો ફરિયાદ કરતા જોવામાં આવ્યા છે, અમારે કોઈ વાતે તકલીફ નથી, આમ દામ ને ઠામ છે એમ કે હિંમત આપનારા છે. આમ એટલે હિંમત આપનારા છે, આમ એટલે પૈસા છે, પાણીના બદલે દૂધ પીએ તો પણ વાંધો આવે એવું નથી. અને ઠામ એટલે બધા દુકાન ધંધો ઘર મકાન રહેવાના ઠેકાણા ઠામ બધું બરાબર છે, પણ બેચેની એટલી છે. શું આમ દામને ઠામ હોવા છતાં એટલી બેચેની છે કે કઈ સમજણ પડતી નથી કે આ બેચેની કેમ રહ્યા કરે છે. આવા માણસો જોયા છે કે આમ જુઓ તો લોકો અમને એમ કહે કે આ તો સર્વ વાતે સુખી છે, કુટુંબ પરિવાર બધી લીલી વાળી છે, સંસાર બધા અનુકૂળ છે, કોઈ પ્રતિકૂળ હાલતા નથી, છતાં બેચેની ઘણી છે. શેની બેચેની છે કે આ બધું બરાબર મારું ગોઠવાઈ ગયું છે, એનો રસ રેડાનો છે, એની બેચેની છે. એ તીવ્ર અશુભ રસ છે અને એ તીવ્ર આકુલતાનો ઉત્પાદક છે, એની પરિણતિ થઈ જાય છે અને એ પરિણતિ ઉગ્ર થાય છે ત્યારે એને બધા ખબર પડે છે કે મને ક્યાંય ચેન પડતો. એના ઉપર લીધું છે મનનું દુઃખ. એ રીતે વસ્તુની પ્રાપ્તિથી મળી મટી જતું હોત, વસ્તુ મળવાથી મટી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કાંઈ ઉપજાવી શકતું ન હોત, અનુકૂળતા પ્રતિકૂળતાના મન ઉપર કોઈ આઘાત પ્રત્યાઘાત ન આવતા હોત, તો દુઃખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વ જીવોનો સફળ થાય છે. દેવલોકમાં શરીરનું દુઃખ નથી, દેવલોકમાં ધનનું દુઃખ નથી, અને છતાં કોઈ દેવ મિથ્યા દ્રષ્ટિ દેવ કોઈ સુખી નથી. અમુક દ્રષ્ટિ તો નારકીમાં સુખી છે એટલે એને તો કઈ સવાલ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ કોઈ દેવ સ્વર્ગમાં સુખી નથી, ઉલટાનો વધારે દુઃખ છે. એટલે એ પણ પ્રયત્ન કરે છે, એ પણ સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન ન થતો હોત, જો આ રીતે દુઃખ મટતું હોત તો ઘણા જીવો સુખી થતો હોત, અને તે પ્રયત્ન સર્વ જીવોનો સફળ થાત અથવા સફળ ગણાત. પણ જ્યારે તેમ જોવામાં તેમ બનતું જોવામાં ન આવ્યું, પ્રત્યક્ષપણે એવો અનુભવ થાય છે કે આમાં દુઃખનો અભાવ થતો નથી, ત્યારે જ વિચારવાનો અને પ્રશ્ન ઉત્પન્ન થયો. જે વિશેષ વિચારવાનો હતા એને પ્રશ્ન ઉત્પન્ન થયો કે દુઃખ મટવા માટે બીજો જ કોઈ ઉપાય હોવો જોઈએ. જગતમાં માન્ય કરેલા ઉપાયો દુઃખને મટાડવા સમર્થ નહીં હોવાથી, અથવા દુઃખ મટાડવા માટે નાકામયાબ થતા હોવાથી, ખરેખર દુઃખ મટાડવાનો ઉપાય કોઈ બીજો જ હોવો જોઈએ એમ કોઈ કોઈ વિચારવાનો ને વિશેષ વિચાર આવ્યો કે આનો ઉપાય કંઈક બીજો હોવો જોઈએ. દવા લાગુ નથી થતી એનો અર્થ કે એની દવા નથી, એ રોગની એ દવા નથી. જે રોગ ઉપર દવા લેવામાં આવે અને એની કાંઈ અસર ન થાય અથવા વિપરીત અસર થાય, જે પદાર્થની ઈચ્છા થઈ એ પદાર્થ મળ્યો અને એ પદાર્થ મળ્યો છતાં તૃપ્તિ થવાને બદલે અતૃપ્તિ વધી, બતાવે છે કે એ રોગની એ દવા નથી, દવા કોઈક બીજી છે. બીજો જ ઉપાય હોવો જોઈએ. આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે અને બધો શ્રમ વૃથા છે, એટલે નકામો શ્રમ થાય છે, પરિશ્રમ થાય છે, અને તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જોવામાં આવે અને તે જ પણ આવે તો તે દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. આ રીતે કેટલાક વિશેષ વિચારવાનોને આવી વિચારણા છે કે ઉપાય ખૂબ બીજો છે, આ બધા ઉપાય ખોટા છે, જો ખોટા તો ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે મટે ને મટે.
જો બરોબર સમજવામાં આવે ના હોય એનો ઉપાય સાચો શોધે.
દુઃખનું મૂળ કારણ જો યથાર્થ સમજવામાં આવે, નિદાન યથાર્થ થાય તો ઉપાય યથાર્થ થાય, નિદાન ખોટું થાય તો ઉપાય સાચો થવાનો તો કોઈ અવસર જ નથી. નિદાન સાચું થયા પછી ઉપાય પણ સાચો થવો જોઈએ. ખાલી નિદાન થાય તે પણ કાર્ય સિદ્ધિ નથી, પણ જેને દુઃખ મટાડવું છે એ તો નિદાન થયા પછી એનો ઉપાય કર્યા વિના રહે નહીં. જેને ખરેખર દુઃખ મટાડવું છે એને પણ એમ જ થાય, એ વાત ધ્યાન રહી છે. હવે કે છે કે જે વિચારવાનું દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવાનું, પ્રશ્ન થાય છે ચાલો અમને તો ખબર પડી સદગુરુ કૃપાથી, અમને ખબર પડી કે દુઃખનું મૂળ કારણ શું છે, કે સુખ આત્મામાં હોવા છતાં આત્મામાં સુખ છે એમ માન્યું નહીં, અને સુખ બીજે છે, બાહ્ય પદાર્થમાં છે એમ માનીને એની પાછળ પ્રવૃત્તિ કરી માટે જાણ્યું. નિદાન તો બરાબર છે કે જેટલી પરાધીનતા એટલું દુઃખ છે, પરના આશરે જેટલું પરિણામ થાય એટલું દુઃખ છે. નિદાન તો બરાબર સમજાણું, પણ ઉપાય હાથમાં આવતો છે એનું શું કારણ? આજે સુધી પ્રશ્ન થવા યોગ્ય છે. આપણો વિચાર કરો, જે સાવર જાણ્યા છે આ માર્ગ છે, આ વિચારધારાથી જે અજાણ્યા છે એને તો કદાચ નિદાનની પણ ખબર નથી, પણ જેને નિદાનની ખબર પડી, નિદાન જાણવા મળ્યું, એને ઉપાય કેમ સાધ્ય થતો નથી, સાધવામાં આવતો નથી, અંગીકાર થતો નથી? એનો અર્થ એને ખરેખર જે રીતે દુઃખ લાગવું જોઈએ એ રીતે એને દુઃખ લાગ્યું નથી, નહીં તો એ દુઃખને મટાડવાનો સાચો ઉપાય જાણે. દુઃખનો નિદાન તો થયું પણ ઉપાય જાણવા મળ્યો છે. આપણે તો બધી વિશેષ અનુકૂળતા છે કે સુખ આત્મામાં છે અને આત્મ સ્વરૂપનો આશ્રય કરતા સુખી થવાય એટલું જાણવા મળ્યું છે, ઉપાય મળ્યો છે, અને છતાં આત્મ સ્વરૂપનો આશ્રય નથી થતો, પરાશ્રય મળતો નથી. એનું કારણ છે કે એવું જે જાણ્યું છે એ જાણવામાં હજી વિશ્વાસ ઉત્પન્ન થયો નથી. એટલે જાણવા મળ્યું છે પણ વર્તન બગર છે, જાણવા મળ્યું છે પણ જૂનું જે વલણ છે એમ એમ ઉગુરીએ છે. જાણ્યું છે પણ વિશ્વાસ આવતો ભગવાનની વાત ઉપર, તીર્થંકર દેવની વાત ઉપર, શ્રી ગુરુની વાત ઉપર આજે વિશ્વાસ આવ્યો નથી. એટલે એમ થયું, જાણવા મળવું એક વાત છે, એનો વિશ્વાસ આવવો બીજી વાત છે. જો વિશ્વાસ આવે તો એ કામ આગળ મૂક્યા વિના, વિશ્વાસ એ નિર્ણયની ભૂમિકા છે અથવા નિર્ણયની યથાર્થ નિર્ણયની ભૂમિકામાં વિશ્વાસ આવે છે, અને એ નિર્ણય જ્ઞાન બળને નિર્ણય બળને ઉત્પન્ન કરે છે. એટલે જીવ એ પ્રયત્નને સાધ્ય થવામાં એનું બળ પ્રાપ્ત કરે છે, બીજા તબક્કામાં પ્રવેશ જાણીને એનો પ્રયત્ન થવો, પુરુષાર્થ થવો, એ તબક્કામાં જીવ પ્રયત્ન પ્રવેશ કરે છે. જો નિર્ણય યથાર્થ હોય તો, નહીતર જાણેલું અને વગર જાણેલું એમાં કાંઈ ફેર નથી. જે વિચારવાનું દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊંચા ગંભીરતાથી, હો પૂરી ગંભીરતાથી, સિરિયસલી એકદમ, જે વિચારવાનું દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊંચા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામવા, શું કહે છે, બધાને તો યથાર્થ સમાધાન પણ મળ્યું નહીં, કોઈ તો એમાં પણ કલ્પના એ ચડ્યા એમ કહેવાનું. અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા છતાં કોઈ કોઈનું યથાર્થ સમાધાન પામ્યા, બાકીના જે ન પામ્યા તેને શું, તેનું શું થયું કે એને યથાર્થ સમાધાન નહીં થયું હોવા છતાં મતી વ્યામોદિકા વ્યામોવાદીના કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા. અનેક ધર્મ મતમાં, દરેક ધર્મ મતવાળા એમ માને છે કે અમારી વાત બરાબર ને યથાર્થ છે, સાચી છે, અમે જે સમજીએ છીએ બરાબર છે, 100% માને ને, હું તો બાજુ માને રસ્તો છોડી દઈએ, એને શંકા પડી જાય. માનવા લાગ્યા કે નહીં અમે બરાબર સમજ્યા છીએ. માનવા લાગ્યા એટલું નહીં, પોતે સમજ્યા માન્યું તે પ્રમાણે ઉપદેશ પણ કરવા લાગ્યા. હા બરાબર છે, અમે તમને ઉપાય બતાવીએ છીએ, એવું તમારે શાંતિ જોઈએ છે ને, અમે કહીએ એ પ્રમાણે તમે યોગ અને ધ્યાનનો પ્રયોગ કરો. ચાલે છે? ધ્યાન કેન્દ્ર ને યોગ કેન્દ્રો ચાલે છે. તમારે જો શાંતિ જોતી હોય, સુખ જોતું હોય તો અમે તમને પ્રાપ્ત થાય એવો રસ્તો બતાવીએ. ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. આખો વર્ષ પહેલા લખેલી વાત છે, 1953 95 વર્ષ કે 48 53 5 વર્ષ પછી જગતમાં જુદા જુદા ધર્મ મત જોવામાં આવે છે, તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. જે સુખ પ્રાપ્તિનો ઉપાય છે એ ઉપાયમાં વિચાર ભેદ છે, એ ઉપાયમાં મતભેદ. એમ કહે છે કે અમે જે રીત કહીએ તે સાચી છે, બીજા એમ કહે છે કે અમે જે રીત કહીએ તે સાચી છે. 12 અંગમાં કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય હોય અને પ્રયોજનભૂતમાં પ્રયોજનભૂત વિષય હોય તો આ ધર્મ પામવાની સુખી થવાની રીતનો જે વિષય છે એ સૌથી સૂક્ષ્મ અને પ્રયોજનભૂત છે. સૂક્ષ્મ હોવાથી બધાની નજરે ચડતો નથી, અને બધાની નજરે નહીં ચડતો હોવા છતાં અમને મળી ગયો છે ને અમને પ્રાપ્ત થઈ ગયું છે એ માની બેસીને પછી પોતાની માન્યતા અથવા કલ્પિત માન્યતા અનુસાર એ ઉપાયને કરવા લાગે છે, ઉપદેશવા લાગે છે, એને લોકો અનુસરવા લાગે છે. અને આમ ધર્મના જુદા જુદા ફાંટા એકમાંથી અનેક ઉત્પન્ન થાય છે. ધર્મથી દુઃખ મટે આ એક સામાન્ય માન્યતા છે જગતમાં. ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાની માન્યતા થઈ, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત. ધર્મ કરવો કઈ રીતે? ધર્મથી દુઃખ મટે, ધર્મ કરશે તે સુખી થશે, આ એક રૂઢ માન્યતા થઈ. વિચારભેદો અને મતભેદો કુંડે કુંડે મતિર્ભિન્ના અનેક જીવોનો ક્ષયોક્ષમ અનેકવિધ પ્રકારે હોવાને લીધે કાર્યપ્રતિમાં વિચારભેદ જોવામાં આવે છે. અને એની જયારે પકડ થાય છે કે મારી જ કાર્ય પદ્ધતિ બરાબર, ત્યારે ફાંટો જુદો પડી જાય છે. રૂઢિગત થઈ ગઈ પાછી. જેટલું વધારે ચાલે એટલી રૂઢિ થઈ જાય સંપ્રદાય. યથાર્થ સમજણ એટલે યથાર્થતાનો વિષય તો બહુ બહોળો છે, પણ જેમ છે એમ, યથા એટલે જેમ, અર્થ એટલે એનો ભાવ, એનો જે એનો જેમ ભાવ છે તેમ જ સમજાવો, તેમ નામ્યસાર છે. એની પરિભાષા તો શબ્દ આપતો એટલો છે, પણ એક જ શાસ્ત્ર વચન છે. એ શાસ્ત્ર વચન નો શબ્દાર્થ બરાબર હોય, છતાં એ શાસ્ત્ર વચન આત્મહિતાર્થે લખાયું હોવા છતાં આત્મહિતાર્થે એ અંગીકાર ન થતો હોય તો અર્થ સમજાયો તે યથાર્થ નથી. એક સદપુરુષ નું શાસ્ત્ર નું વચન છે, માન્ય છે આપણે કે આ જીનાગર નું વચન છે, જીનોક્તવાદ છે. પણ એ જીનોક્તવાદ બરાબર લાગી, બરાબર યથાર્થ ક્યારે? લખનારે લેખું છે આત્મહિત થાય એ હેતુથી, અને એવો હેતુ પોતાને જો સમજાતા ન લાગુ થાય, એવો હેતુ ન સરે, એવું કારણ ઉત્પન્ન ન થાય આત્મહિતનું હેતુ એટલે કારણ, તો એ સમજાયું કે યથાર્થ નથી. સાચું સમજાયું હોવા છતાં તે યથાર્થ નથી. આમ વાત છે. કેટલાક ને તો મતિ દોષ થી સાચું સમજાતો નથી, કહેવા માંગે છે કાંઈ અને સમજે છે કાંઈ. આજ્ઞાનો હુમલો કીધો, હાટલો તો કે હુમલો સમજ્યો. ગુરુદેવ બીજો દ્રષ્ટાંત દેતા હતા, એ યાદ આવ્યું કે ફાનસ હળગાવો. શું કીધું? ફાનસ હળગાવો, તો ફાનસ ને ભડકામાં નાખ્યું. ભાઈ ફાનસ ને હળગાવવાનું નથી, ફાનસ માં વાત ને પેટાવાની વાત છે. પણ ભાષા એવું બોલે કે હા ને ફાનસ હળગાવો, નાખ્યું ભડકામાં. સમજતા નથી, માટે તેને યથાર્થ કહેવામાં આવતો નથી. હેતુ તો સર્વ જે હેતુ થી કહેવાયું છે એ હેતુ ન સરતો હોય તો એને યથાર્થ શું કહેવી, શા કારણે કહેવી? એને યથાર્થ કહેવાનું કોઈ કારણ રહેતો નથી. એક વાક્યતા થવી જોઈએ આપણા માટે. આ સાચી વાત યથાર્થ પણ એ નથી સમજાણી. વાત તો સાચી છે, એ સાચી જ છે. ધર્મ થી દુઃખ માટે એ વાત ખોટી કે સાચી? કે દુઃખ તો વાત તો સાચી કે ધર્મ, પણ એનો હેતુ થતો નથી, માટે એને માટે એ વાત સાચી નથી. અને બહુ ભાગ તો એ દુઃખ મટાડવાના અયથાર્થ એવા જે લૌકિક ઉપાયો એ સિવાય બહુ કરતો નથી. અલૌકિક ઉપાય ને આદર તો નથી. આ સ્થિતિ વાત અંતર્મુખ થઈને જે સ્વરૂપ આશ્રય કરવો જોઈએ એના માટે જે પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ કે થવો જોઈએ, એવું ક્યાં થાય છે? જો એમ ન થાય તો દુઃખ મટવાનો તો બીજો કોઈ ઉપાય આ જગતમાં છે. ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા પછી તો શું થયું, કે જ્યારે એકબીજા વચ્ચે વિચાર ભેદ થયો ત્યારે એ વિચાર ભેદની ઉગ્રતાને લઈને મૂળ વિષય જ ચૂકી ગયા કે આપણે દુઃખ મટાડવા માટે આ વાત હતી, એના બદલે દુઃખ વધારવાની ક્યાં વાત કરીએ છીએ. અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદી પરિણામોને પણ, અને ઘણાની બુદ્ધિ થાકી ગઈ, મૂકો વાત પડતી, આ બધું જતિંગ ને અંબક છે. ધર્મ ફરમ બધી વાત છે, એ બધું જતિંગ છે ને અંબક છે. અને એમ એવું માનવાના પણ કેટલાક કારણો મળ્યા કે કેટલાક ધર્મના નામે જતિંગ ચલાવવા પણ મળ્યા, દુકાન માંડીને બેસી ગયા, બનાવો આશ્રમ, બનાવો મંદિર, આવકમાં જુદી જુદા પ્રકારે કેવી રીતે એમાં આવક થાય, જેમ વેપાર કરતા કમાણી થાય એ પ્રકાર જયારે શરૂ થઈ ગયા ગરબાર લેવાની વાત છે. આ બાને લોકોને બીજી રીતે ઊંધે રસ્તે ચડાવીને આવક મેળવવાની વાત છે, પૈસા મેળવવાની વાત છે. એમ બહુ ભાગ તો ધર્મના નામે દુકાનદારી ચાલવા લાગી. પછી એ દુકાનદારી ચાલે ત્યારે દુકાનદારો વચ્ચે જે હરીફાઈ હોય છે એ જાતની હરીફાઈ પણ ચાલવા લાગી. એ બધા પ્રકાર નજરે અત્યારે જોવા મળે. હું આમ બધી ગયું પછી બુદ્ધિવાળા છે ને ખ્યાલ આવી જાય છે કે આમાં કાંઈ નથી, આ તો બુદ્ધિ જતિન છે. માટે લોકો નાસ્તિક થવા માંડ્યા કે ધર્મની વાત જ સાંભળવી નહીં, ધર્મની વાત કરવી નહીં ને ધર્મની વાત સાંભળવી નહીં. કેમ કે આ બધું જતિન છે. ગામ આ રશિયામાં સામ્યવાદનો બહુ મોટો સુનો આ વિચારધારામાં ઉભો થઈ ગયો. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં કેટલાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. આત્મવિવેચન કર્યા પછી દુઃખના મૂળ કારણ ઉપર વિવેચન કરવું છે, એ દુઃખની પ્રવૃત્તિ કઈ રીતે થઈ, એમાં શું શું થવા લાગ્યું, એ સંબંધેના અભિપ્રાયો સંક્ષિપ્તમાં અહીંયા કહેવામાં આવે છે કે દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે એનો ઈલાજ. દુઃખ શું છે, દ્રવ છે, ગુણ છે કે પર્યાય છે, એનું કારણ શું છે, ક્યાંથી ઉત્પન્ન થયું, વસ્તુના સ્વરૂપ અનુસાર અને વસ્તુના વિજ્ઞાન અનુસાર અને તે કઈ રીતે મટે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જીવમત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. અહીંયા એ વિચારવા જેવું છે કે એમણે જીનનો અને વિતરાગનો મત શા માટે દર્શાવ્યો અને બીજાનો મત ન દર્શાવ્યો. તો શ્રી ભગવાનના નામે અનેક વ્યક્તિઓના નામ પ્રસિદ્ધ છે, છતાં બીજા કોઈની વાત ન લીધી અને જીન વિતરાગની વાત શા માટે લીધી. જો જીન વિતરાગમાં કોઈ વ્યક્તિનું નામ નથી લીધું પાછળ. કુંકુલાચાર્ય જેવી વાત કરી, નમસ્કાર સારા આવ્યો, કોઈ વ્યક્તિને નમસ્કાર ન કર્યો. હવે ભગવાનને નમસ્કાર, ઋષભદેવ ભગવાનને નમસ્કાર એમ ન કર્યો, સમયસારને નમસ્કાર હો. ઠીક, ગુણવાચક લેવું છે ને, એટલે લેવું કે વ્યક્તિવાચક નથી લેવું પણ ગુણવાચક લેવું. જેટલા ગુણવાન છે બધા આવી જાય છે, એવા એ ગુણો જેને પ્રાપ્ત કર્યા છે તે બધા આવી જાય છે. અને ગુણોનું ઐશ્વર્ય જેને પ્રગટ કર્યું છે એને ઈશ્વર કહેવાની વાત પણ એમાં આવી જાય છે. જીનો એટલા માટે લીધા કે દૂષણ અથવા દોષ ઉપર જેને વિજય મેળવ્યો અને વિતરાગ એટલે રાગાદી પ્રશસ્ત પરિણામો છે એ પણ બધા રાગાદી છે, એના ઉપર પણ જેને એ પણ જેના વ્યતીત થઈ ગયા અને નિર્દોષ પવિત્ર પરમાત્મા જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા રાગ વગરના. કેમ કે સામાન્ય રીતે જીન વિતરાગ સિવાય જગતમાં બીજી વ્યક્તિઓને જ્યાં જ્યાં ઈશ્વર તરીકે માનવા આવ્યા છે ત્યાં કેવા મહિના છે રાગ વાળા થાય છે, ઈચ્છા વાળા થાય છે. જૈન દર્શનમાં જેને ઈશ્વર કહીએ ભગવાન કહીએ એને વિતરાગ માનવામાં આવ્યા છે. આ વિશેષતા છે, એટલે એનો મત દર્શાવ્યો છે કે જેને રાગે નથી દ્વેષ પણ નથી અને રાગ દ્વેષ જેમાંથી ઉત્પન્ન થાય છે એવો મોહ પણ જેને નથી એ કાંઈ નથી. એવા જે સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર છે એનો મત અહીંયા દર્શાવીએ છે એ નિર્દોષ હોવા યોગ્ય છે. વાત તો ઘણી છે જગતમાં ધર્મના નામે, પણ કોની વાત માનવી આ સવાલ ઉભો થાય છે. કોઈ પણ વિચારવાન જીવને આ સવાલ ઉભો થાય છે. ત્યારે 70મા વર્ષ પહેલા એમને ફેંસલો કર્યો આ વાતનો, નિર્દોષ નરનું કથન માનો તેહ જેને, જેને નિર્દોષતાનો સ્વાનુભવ કર્યો નિર્દોષ થયા એવા નિર્દોષ નરનું કથન માનજો. જેનામાં દૂષણ અને દોષ હોય એની વાત માનવા જેવી નથી. એ સુદાન છે. તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. હવે તે યથાર્થ છે કે કેમ એનું અવલોકન કરીએ. એમનો મત પણ યથાર્થ છે કે કેમ એનું પણ આપણે અવલોકન કરવું જોઈએ. મિત્ર એમણે કહ્યું છે માટે માની લેવું એમ થાય છે. મધ્યસ્થ વિચારવા વાળાએ અને સ્વતંત્રપણે વિચારવા વાળાએ એમ વિચારવું જોઈએ કે આમણે કહ્યું છે ફલાણાએ કહ્યું છે માટે સાચું છે એમ નથી. કેમ કે મિત્ર એના નામે કોઈ વાત કરશે તો કેવી રીતે ખબર પડશે કે એને કહ્યું છે એને નથી કહ્યું? એના તો ભૂતકાળમાં ગયા છે, વર્તમાનમાં છે નહીં. આમ કહ્યું હતું તો ભગવાન મહાવીરના નામે કોઈ નવી વાત મૂકી દઈએ તો પોતાના ઘરની ખોટી અયથાર્થ. માટે મહાવીરે કહ્યું છે માટે સાચું છે એ સ્વતંત્ર વિચારકના વિચારની મર્યાદામાં એ વાત નથી. શ્રી કૃષ્ણે કહ્યું છે, રામે કહ્યું છે, મહાવીરે કહ્યું છે, મન્મથ પૈગંબરે કહ્યું છે, બૌદ્ધે કહ્યું છે માટે સાચું છે એમ છે
નહીં.
સાચું છે તે સાચું કહેનારાઓએ સાચું કહ્યું છે. તે સાચું છે કે કેમ તેને સત્યની કસોટી ઉપર પોતે ચડાવવું તો એના માટે સાચું થાય. નહીંતર સાચું કહેનારાનું સાચું એમના માટે સાચું અને કસોટી કર્યા વગર તારા માટે એ ખોટું સાચું નહીં એમ થઈ. આટલી તૈયારી હોવી જોઈએ વિચારની ભૂમિકામાં, આટલી તૈયારી હોવી
જોઈએ
અનુભવથી પ્રમાણ કરતું. એટલા માટે સમય સાતમાં સમુદાચાર્ય છે. હું કહું છું તમે એમને હા પાડતા નથી. અનુભવની કસોટી એ મારી વાતને ચડાવજો અને અનુભવની કસોટી એ ખરી ઉતરે તો પ્રમાણ માન્ય કરજો, નહીતર માન્ય કરતા નહીં. હું કહું છું માટે માનશો એવું મારો આગ્રહ જ નથી. એમ કે મારો એ આગ્રહ નથી કે હું કહું છું માટે માનશો. એવું કેવી વાત લખી સાહેબ, એમને સંખ્યા વધારવી નથી. હું કહું એમ તમે ઘણા માનતા થઈ જાઓ, હું કહું એમ જાજા માનતા થઈ જાઓ એમ. જેને જેને અનુભવની કસોટી ઉપર ખરી ઉતરે એ માનજો, બાકી તમે નહીં માનતા. મારે કોઈ બીજો લેવા દેવા નથી. હવે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ. જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અથવા ત્રણેયનું એક નામ સમ્યક મોક્ષ છે. મોક્ષ ઉપાય ને મોક્ષ માર્ગ કહે છે. ઉપાય એટલે માર્ગ. એ ત્રણેય આંશિક મોક્ષ સ્વરૂપે હોવાથી એને સમ્યક મોક્ષ કહેવામાં આવે છે. સમ્યક વિશેષણ બધાને લગાડ્યું. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ એ બધાને સમ્યક વિશેષણ લગાડ્યું છે. આ પાયો છે સૈદ્ધાંતિક રીતે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં હવે ત્રણ ની વાત કરતા. સમ્યક દર્શનની મુખ્યતા ઘણા સ્થળે વિતરણ થઈ છે. ગુરુદેવનું ધ્યાન આ વાત ઉપર થયું. આપણે વિચારીએ તો એમને જૈન શાસ્ત્રો વાંચ્યા, ઇતર શાસ્ત્રો પણ વાંચ્યા, પણ એમનું ધ્યાન કર્યું કે બધી વાતમાં સમ્યક દર્શનની મુખ્યતા છે. એની મુખ્યતા વગર બધું ગડબડ થાય એવું એકડા વગર ના મીલા. સમ્યક દર્શન એકડો છે કહેતા હતા બરાબર, બાકી એકડા વગર ના બધા મીલા છે. શાસ્ત્ર જ્ઞાન પૂર્વનું કરે પણ તપ કરે, તપ તપે, હું તો તપસ્વી ગણાય એટલા તપ તપે, સમ્યક દર્શન વગરનું તપ છે એ હિન્દુ. શું કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં પણ સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. મૂળની વાત આ છે, મનુષ્યનો મૂળો ધર્મ છે, એમાં પણ દર્શન છે તે મૂળ છે. જ્ઞાન કોનું ટકશે, ચારિત્ર કોનું ટકશે, કે જેનું સમ્યક દર્શન મજબૂત હશે એનું પક્ષ. મૂળ મજબૂત તો વૃક્ષ દાળા પાંદડા બધા હાજર છે. મૂળ ગયું બધું ખરાબ, અને દાળા એમને મુકાઈ જાય છે. રોગ થઈ ગયો એ મૂળ માં ક્યાં આખું ઝાડ ખલાસ થઈ જાય, સુકાઈ જાય, લાકડું થઈ જાય. જોકે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, અથવા જ્ઞાનપૂર્વક જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કરવામાં આમ એકબીજાનું પૂરક છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે અને સમ્યક દર્શન પૂર્વકનું જ્ઞાન છે એ જ ભવ નિવૃત્તિનો હેતુ થાય છે, અથવા સુખ પ્રાપ્તિનો હેતુ થાય છે, દુઃખ નિવૃત્તિનો હેતુ થાય છે. નહીતર બધી ગડબડ જેમ જ્ઞાન પણ ઊંધું કામ કરવા લાગે.
જ્ઞાનની પ્રાપ્તિ થવા છતાં પણ જો સમય દર્શન પ્રાપ્ત ન કરે તો એ દુઃખનું કામ થઈ
જાય. મતિ જ્ઞાનનું બીજું નામ મતિ. તો સુમતિ અને કુમતિ જ્ઞાન બે પ્રકારે હોય છે. મતિ સુમતિ અને કુમતિ. કોઈની બુદ્ધિ ઊંધું કામ કરે ત્યારે એને શું કહીએ છીએ આપણે કે આને કમત ભૂજી, શું કે છે આપણી કાઠિયાવાડી ભાષામાં, કે એને કોઈ એવા એવી કમત પૂજી કે એને ઊંધો રસ્તો પકડી લીધો. બુદ્ધિ સુમતિ સુધી ઉપજે તો આત્માનું હિત કરે, નહીં તો પોતે પોતાનું હિત કરે.
આત્મા જે રીતે કર્યું છે એ રીતે અનુકૂળ જ્ઞાન ચાલતું હોય, પણ એ તરફનો પ્રયત્ન ન થયો કઈ જ્ઞાન દુઃખ વાત થઈ ગયું.
સાચી સમજણ છે એ સાચા પ્રયત્નની ઉત્પાદક છે. એ પ્રયત્ન નથી કરતો એનો અર્થ કે સમજણ સાચી નથી. સાચી નથી એમ કે એટલે જ્ઞાનીઓએ પ્રશ્ન મૂક્યો. આ જગ્યાએ જ્ઞાનીઓએ પ્રશ્ન મૂક્યો કે તું જ્ઞાનની વાત પછી કરજે, પહેલા તું હું તને પૂછું એનો જવાબ દે. જ્ઞાન પ્રાપ્તિની વાત પછી કરજે, તું પેલા હું પૂછું એનો તો જવાબ દે કે તારે ખરેખર આત્મહિત કરવું છે ને આત્મહિત કરવા માટે અહીંયા આવ્યો છું. તો હવે જે તું જે સમજવા બેસીશ ને એ તારા પ્રયત્નને ઉત્પન્ન કરશે, એવી સમજણ ઉત્પન્ન થશે. પણ જો તો આત્મહિતના હેતુથી જ અહીંયા આવ્યો નથી, એટલે કે નક્કી કોઈ અન્ય હેતુથી આવ્યો છો, તો તને સમજણ છે એ સાચી નહીં થાય. તારી સમજણ તારા પ્રયત્નનો ઉપાડ નહીં લાવે એમ કે આ મૂળમાં વાત છે. જરૂરજીને એકાંતમાં એક વાત તમારું જોડે પૂછ્યું છે કે તમે અમારી વાણે લાગ્યા છો શું કરવા, જ્યાં જાય અમારે અમારે જાય, જ્યાં જાય ત્યાં વાણી ના જાય, જે ગામમાં જાય. મેં કીધું કે આ સાધુ છે ને મારી વાંહે ફરે છે તો નકામણનો વિરોધ થશે, સમાજમાં અશાંતિ થશે. માટે એ મર્યાદિત રીતે સમાગમ કરે તો સારું, ના પાડી દેવાનું જાય તમારે આવવું નહીં, અમારી આજ્ઞા લઈને આવવું, અમારી આજ્ઞા વગર આવવું જ નહીં અમારી પાસે, તમે આ પાડીએ તો. આને એટલું બધું થઈ ગયું કે નહીં, મારે દર્શન કરવા છે, મારે દર્શન કરવા છે. કોઈ વખત તો એમની મેં જતા તો કોઈ વખત એમને કાઢી નતા. નજીકના ગામડામાં હોય 5 માઇલ 10 માઇલ હાલી નાખે તો ગામને પાદરસે પૂછાવે સાહેબજી ને તો દર્શન કરવા આવું, ના પાડી દો પાછા ગયા જાય. પછી એક વાર એકાંતમાં પૂછો તમે કેમ અહીંયા પડી ગયા છો, તમે અમારી વાહે શું કરવા લાગ્યો છો, કઈ કહેશો ઠીક આવું કોઈ પૂછે તો સાચું કહું કે આ આત્માને એમ લાગે છે કે મારું કલ્યાણ આપનાથી થશે એવું લાગે છે, એવું મને લાગી ગયું છે કે એટલે હવે હું વાહે પડી ગયો છું. પછી એને મોકળાશ કરી દીધી, પછી પ્રતિબદ્ધ ઓછો કરી નાખ્યો. આ વાત પણ એક વખત તો પૂછી લીધું, તું આવ્યો છું શું કરવા, એ તો કે અહીં સુધી તું શું કરવા આવ્યો, અહીંયા આવવાનું તારે શું કારણ છે, એ તો કે આ પ્રશ્ન જેમ જ્ઞાની મુમુક્ષુને પૂછો એમ એ પ્રશ્ન આત્માએ પોતાએ પોતાને પૂછવા જેવો છે. ખરી વાત આ છે, પછી વાંધો નથી, વાંધો આ પ્રશ્ન નથી પૂછીને પોતાનો જ્યાં સુધી ટેસ્ટ ખાતરી નથી કરી, ચકાસણી નથી કરી ત્યાં સુધી વાંધો છે, પછી વાંધો નથી. કેવળ આત્મહિતાર્થે આવ્યો છું તો રસ્તો સાફ છે, જો કેવળ આત્મહિત નથી એવો પ્રકાર નિશ્ચિત થયો નથી તો અન્યથા પ્રકાર જે છે એ બધો તારા માટે આ સમજણ અને પ્રયત્નને ઉત્પન્ન નહીં થવા દે. સમજણમાં યથાર્થતા નહીં આવે અને યથાર્થતા નહીં આવે એટલે પ્રયત્ન પણ નહીં થાય. આ સીધી વાત. છે બધા જોખોટ તો બધી છે, સત્પુરુષોએ બધી વાત બહુ સ્પષ્ટ કરી છે. એટલે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે, સમ્યક દર્શન કેવું હોય એ પણ જ્ઞાન જાણે છે અને જ્ઞાનથી જ એની પ્રાપ્તિ થાય છે. તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કરવામાં આવ્યું છે. કેમ કે એ વગરનું જ્ઞાન પણ વિકાસ પામેલું જ્ઞાન જોવામાં આવે છે, કે જે પ્રાય આત્માને નુકસાન કરનારું બને છે. માટે સમ્યક દર્શનની મુખ્યતા કરી છે, સમ્યક જ્ઞાનની મુખ્યતા એટલી કરી નથી. એના ગુણ જોઈને, સમ્યક દર્શનના ગુણ જોઈને સમ્યક દર્શનની મુખ્યતા કરે છે, સમ્યક જ્ઞાનની મુખ્યતા નથી કરી. એ પ્રકારનો ગુણ છે. રામચંદ્રજી શારીરિક સમ્યક દ્રષ્ટિ હતા, એટલે પૂર્વજન્મ થી જે જૈન હતા. આ જન્મ માં તો જૈન હતા એમ નહી, પણ જૈન પણ લઈને જ માતાના ઉદર માં આવ્યા હતા. પરમ શરીરી તદભવ મોક્ષગામી હતા, એ જ ભોગમાં એ નિર્વાણ માં બતાવ્યા છે. પણ કોઈ એવા જબરદસ્ત પુણ્ય લઈને આવેલા પુરુષોત્તમ પુરુષ કહેવાના. પુરુષોત્તમ પુરુષ કહેવાના એનું કારણ તો એ છે કે સંસાર જે બધી કળાઓ એમને સાધ્ય કરી હતી, કોઈ વાત એમને નહોતી આવડતી એવું નહોતું. હાંડલું ઘડવા બે તો કુંભાર એકોર રહી જાય એવું સરસ હાંડલું ઘડી હતી. મૂર્તિ ઘડવી હોય તો એ શિલ્પકાર પાછળ રહી જાય. હે મોટર કળા સ્ત્રીનો વેશ કરીને એક જગ્યાએ નૃત્ય કર્યું તો ભલ ભલા પુરુષ મોહી ગયા. એટલું બધું એમનું એક એક કળા લૌકિક મોકરે મોકર કળા જેને એમ કહેવાય છે, તો પૂરી પૂરેપૂરી કળા એમને સાધી હતી. અને સૌથી વધારે વાત એ હતી કે એમને જે રાજ્ય કર્યું, 70,000 વર્ષ રાજ્ય કર્યું, જૈન રામાયણ પ્રમાણે એમને 70,000 વર્ષ અયોધ્યાની ગાદી ઉપર લંકાથી આવ્યા પછી રાજ કર્યું છે. 70,000 વર્ષ સુધી રાજ થયું, બહુ રાજ નહીં થયું, 70,000 વર્ષ એ રાજ કર્યું. એ રાજ્યકાળની અંદર એમને કૌપુણ્યના પ્રકાશ છે. અને આજે 1,000 વર્ષ થઈ ગયા પછી, 100 વર્ષ થઈ ગયા પછી રામ અને રામ રાજ્યનું નામ રહી ગયું છે. ઠીક, રામ અને રામરાજ, રામરાજ કયો એટલે ખલાસ. પછી એવું રાજકુર્ય કર્યું નથી ઇતિહાસમાં, રામચંદ્રજી જેવું રાજકુર્ય કર્યું નથી. કરવા કોઈ ચોરી કરવાના તીર્થંકરોના પુણ્ય બહુ મોટા હોય, અને 1,000 વર્ષ સુધી જેમ તીર્થંકરોના નામ ચાલુ રહે એમ રામચંદ્રજી પણ એક એવા મોક્ષગામી પુરુષ થયા કે જેમનું નામ આજે 1,000,000,000 વર્ષ સુધી એવું જ ચાલુ રહ્યું છે. અને એમની પાછળ તો આખો એક સંપ્રદાય ચાલે છે, બહુ મોટો સંપ્રદાય ચાલે છે, જૈનો કરતાં પણ બહુ મોટો સંપ્રદાય ચાલે છે. એ લોકોને તો ખબર જ નથી કે રામચંદ્રજી જૈન હતા કે નહીં, એ ખબર નથી. અમારા ભગવાન છે એમ જ કહે છે, એવી રીતે માને. ખુશીરાજજીની ચોપાઈ છે, પ્રગતિ સદા ચાલી જાય. જાય એવું બધું પ્રાણ છૂટે. ઋતુઓના રાજાઓ વચન આપેલું છોડતા નતા, એટલા વચન પ્રેમી હતા. એમ કહો દશરથ રાજા બહુ મોટો પિતા, બહુ મોટું દ્રષ્ટાંત. કાલનો દિવસ છે ને એટલે યાદ કર્યા. તમે ક્યાંથી આવ્યું? રામચંદ્રજી નો જન્મ દિવસ સંસારમાં પણ એમના કાર્યો બહુ ઉદાહરણ રૂપ ને આદર્શ રૂપે ગણાય છે. વાયુનો પણ એમ વનવાસ માર્યા તો શરૂઆતમાં ગુપ્ત રહ્યા છે, પછી કોઈ કોઈ જે જે નગર ને વિશે જતા હતા, બીજા દેશમાં જતા હતા, તે દેશના રાજાઓ એમની કન્યા એવી રીતે અનેક બીજી સ્ત્રીઓ સાથે પણ એમના પ્રસિદ્ધ છે. જૈન રામાયણમાં એ પદ્મ પુરાણમાં એ એમને પણ બીજી પત્ની બળભદ્ર છે, ને પછી આ લક્ષ્મણ છે,
નારાયણ
નારાયણ છે, એમને પણ એ રીતે પણ એમને પણ બીજા કન્યા